நமோ நோயை சௌரி அந்தானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருகாலவர்த்தி சாவனம், ஓம்காரம் இந்து சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் மோஷதம் செய்யும் காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரமோசு மங்களம் நமாசுமரி சாரா சுவானும் பூத்தியாசகாஸ்தி சிக்ஸ்வாய் பவாய சர்வாதா
એનું પુણ્યને દયા અને વિકલ્પ ઉઠે. સાચા સર્વજ્ઞની પ્રતીતનો વિકલ્પ પણ પરિણામિકનું રૂપ નથી. અહીં તો એને વિકારનું રૂપ કહે છે. ત્યારે અધ્યાત્મ દ્રષ્ટિ પર્યાયને અભેદ કરીને વર્ણ છે. એ શુદ્ધ પરિણામિક ભાવે ઉસ રૂપ હૈ. એ તો એ રૂપ થઈ ગયું. પોતાનું રૂપ પ્રકાશું, પોતાનું પોત પ્રકાશું. પોત પ્રકાશું નથી કહેતા માણો એમ ચિદાનંદે પુણ્ય પાપના વિકલ્પ રહિત થઈને અખંડ આત્માના અવલંબે લઈને જે નિર્વિકલ્પ ને રાગ રહી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય થઈ એ પરિણામીનું રૂપ છે. એ સ્વભાવનું રૂપ છે. એ ધ્રુવની દશાનું રૂપ છે. રાગ ને પુણ્ય કે એનું રૂપ નથી. કો સમજાણું કાંઈ? શુદ્ધ પરિણામ ભાવે ઉસ રૂપ હૈ. વહી ધ્યાન ભાવ સ્વરૂપ હૈ. વહી ધ્યાન ભાવ સ્વરૂપ હૈ. એ નિશ્ચય મોક્ષ માર્ગ કહો કે ધ્યાન ભાવ સ્વરૂપ કહો, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કહો કે નિશ્ચય મોક્ષ માર્ગ કહો કે ધ્યાન ભાવ સ્વરૂપ કહો. સમજાણો? વહી ધ્યાન ભાવ સ્વરૂપ હૈ. ધ્યાન ભાવના સ્વરૂપ છે. બરાબર છે. ધ્યાન ભાવના, ધ્યાનરૂપી ભાવના કહો, ધ્યાનરૂપ ભાવ કહો, એ તો વર્તમાન પર્યાય છે. વર્તમાન ધ્યાન જો આ ધર્મ ધ્યાન જો કહે છે ને માણસ કે ધર્મ ધ્યાન કરો તો ભાઈ શું ધર્મ ધ્યાન છે? ક્યાં રહેતું હશે ધર્મ ધ્યાન? ધર્મ ધ્યાન ભાવ કહો, ધર્મ ધ્યાન ભાવના કહો, એ આત્માના પર્યાયમાં રાગ રહી વિતરાગી સમકી વિતરાગી જ્ઞાન વિતરાગી ચારિત્ર નો એને ધર્મ ધ્યાન કહે. એ સિવાય ધર્મ ધ્યાન હોઈ શકે નહીં. તો બુજવાય બધું બહુ અગલે છે. ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન એમને બધા કહે છે, બધા ઘણા કહે છે, બધા કહે છે આ ધર્મ ધ્યાન, આ ધર્મ ધ્યાન. બારમાં મને બી બેઠા કહો, અમારે પોહા ને પડીક કરે ને દાન ને પૂજા ને ભક્તિ ને જાત્રા કરે, બહુ ધર્મ ધ્યાન કરે બાપા. હજી ધર્મ ધ્યાન ની ખબર તને નથી. ધર્મ ધ્યાન કહેનારા કેવા હોય, ધર્મદાન ના શાસ્ત્રો કહેનારા કેવા હોય અને ધર્મ ધ્યાન ના કહેનારા સર્વજ્ઞ કેવા હોય એને પણ જ્યાં ઓળખતા ન આવડે એને ધર્મ ધ્યાન ક્યાંથી પ્રગટે એ ઓળખતા આવડે નહીં. ઓ સત્તરમો બોલ છે, વહી ધ્યાન ભાવ સ્વરૂપ હૈ, અથવા ધ્યાન ભાવના સ્વરૂપ છે. ધ્યાની ભાવના છે ને, પોતાનો ત્રિકાળ સ્વભાવ છે. સમ્યક દર્શન એ ધ્યાન છે, સમ્યક જ્ઞાન એ ધ્યાન. ધ્યાન એટલે એકાગ્રતા. ધ્યાન એટલે ઓલીજી રાગ ને પુંજમાં એકાગ્રતા હતી, એ સંસાર હતો. એ ધ્રુવ સ્વભાવમાં એકાગ્રતા રૂપ ધ્યાનની ભાવના રૂપ ભાવ એને મોક્ષ માર્ગ કહે. ભારી વાત ભાઈ, આ તો બધું વર્તમાન કે છે એનાથી બધું ઊંધું પડે. આપણું ઘણા માણસો તો બહાર નું કરતા કરતા આવડે આવે ને, પણ હવે કરતા કરતા ઝેર ખાતા ખાતા મૃત આવતું છે કે ઝેર ને ઉગાડીને ભમન કરે તો આવતું હોય છે. એમ આ આત્મા અહીં તો એક જ વાત લીધી છે કે જે સમયે જે ક્ષણે જે કાળે આ વ્યવહાર ને નિમિત્ત નું લક્ષ છોડીને ચિદાનંદ જ્ઞાન ચૈતન્ય સ્વભાવ વાન નો આશ્રય લીધો, અને પ્રતીત જ્ઞાન ને રમણતા પ્રગટી આ એને અમે ધ્યાન કહીએ છે, એને મોક્ષ માર્ગ કહીએ, આ એને સંવર ને નિદ્રા કહીએ છે. બાકી સંવર નિદ્રા ફિરદ્રા હોતી માણસો તો એમ કે ભાઈ સંસારનો વિચાર કરવો એ તો ભલે ગુંડા ત્યાં, પણ અમે અહીં નૌકાર ગણીએ, પાંચ નૌકારનું સ્મરણ કરીએ, ભગવાનની ભક્તિમાં ઉભા રહીએ, ભગવાનની હામું આમ ત્રાટક માંડીએ, ન્યા કાંઈ ધર્મ ધ્યાન નહીં હોય, એ ધર્મ ધ્યાન નથી, એ તો રાગ છે. ત્યારે કે રાગ કરવો નહીં ભલે એમ પ્રશ્ન રાખે રાજીવ નગર, તમે તો એમ કહો છો કે રાગ કરો, અરે પણ રાગ કરવો ન કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? એ તો રાગ સાધક છે ને ઉધોરો છે તે થયા વિના રે ને રાગ જે જાતનો થાય તેવું તેનું બહુમાન બાર ઉપર લક્ષ્મણ જોયા વિના રે નહી, છતાં તે મોક્ષ માર્ગ નથી. રાગ વચ્ચે આવે મોક્ષ માર્ગ, એ રાગની એકાગ્રતા એ ધ્યાન નથી. આત્માની ચિદાનંદની અંતર સ્વભાવની ઓળખાણ કરી અને અંતરમાં એકાગ્રતા તેને ધ્યાન સ્વરૂપ કહે. બોલે આવે છે ને કોળ બોલ નથી આવતા, ધર્મ ધ્યાનનો ભાઈ કાવસો કરાવે છે ને, આણા વિજય, વિવાગ વિજય, અવાય વિજય, સંઠાણ વિજય એમ આવે છે ને, ચાર પછી ચાર એના આલંબન ને ચાર એના પાયા ને એમ કરીને આવે છે. પણ એ બધું કે છે કે તું કે એમ, એનો અર્થ તું કે એમ નથી. એ જયારે બધા કોળ વિચાર કરે ને ધર્મ ધ્યાન થઈ જાય, સમજે નહી આવે છે ને, ધર્મ ધ્યાન નો કાવસાદ બહુ કરાવે છે એવું પરિક્રમણા વખતે. હા આ પ્રમાણે છે ને, આ પ્રમાણે છે ને, આ હિંદ બિરાજે છે ને, અઢી દીપમાં ફલાણું છે ને, સિદ્ધ બિરાજે ને અમારી વંદના હોજો એમ આવે છે. અનંતવાર એમ કે સંકિત વિના કરણી કરીને 84 લાખ અનંતવાર ફરી ચૂક્યો પણ ક્યાંય ભવનો અંત આવ્યો નહીં, આવે ધર્મ ધ્યાન નો કાવસાદમાં કાવસાદ કરાવે છે. આવે છે ને, એને તો કહ્યું હોય બધું લખ્યું છે ને, એને તો પરિક્રમણામાં બધું લખ્યું છે ને, એટલે છે ને કો સમજાણું કઈ કે છે કે એ નહી, એ આત્મા જે સમયે જે ક્ષણે જે કાળે જે પળે આ વ્યવહાર નિમિત્તનું આમ અવલંબન છોડીને આમ ગયો, ચિદાનંદ ચૈતન સ્વભાવનો ધરનાર ચેતન એને અવલંબે શ્રદ્ધા જ્ઞાન ને રમણતાનો ઉષાયો, એને અમે પરમ ધ્યાન ભાવના કહીએ. એ સિવાય આમ ધ્યાન કર્યું તું, આમ ધ્યાન કર્યું તું, ગારુડીન આવે છે ને ગણું ધ્યાન ધ્યાનમાં આવે છે, આમ કરું, એક કમળ વિચારવું, એમાં 24 પાંખડી વિચારવી, એક એક પાંખડી એક એક તીર્થંકરને મૂકવા, એ બધો શુભ રાગ છે. આત્માના અવલંબે જે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે તેને ધ્યાન ભાવના કહેવાય છે. એ સિવાય સાચી ધ્યાન ભાવના હતી એની રીત ને એની વિધિ છે, એની સત્તાની હાથો પાડે, એની વિધિ એની રીત એની પ્રણાલિકા એના પંથ જે છે એની સત્યનો હા પાડે ને અસત્યનો નકાર કરે તો અંદર હળવે હળવે મહારાજ થાય. આ તો કે નહીં નહીં એમ નહીં એમ નહીં એમ નહીં, એમાં તો બધું નિશ્ચય થઈ જાય, નિશ્ચય થઈ જાય પછી આ વ્યવહાર લોપ થઈ જશે, ઢીકણું થઈ જશે, લોપ થાય તો વાંધો હું તારે આવે સંસારમાંથી લોપ થઈને તારે હમવું છે કે નહીં, અંદર લોપ થાય તો થવા દે. પણ આ સમજણ ને આ શ્રદ્ધા ને આ રમણતા વિને આ હાથું ધ્યાન ને સમરણ હોય નહીં. એ હતરમો બોલ વૈશ્વ ચારિત્રાય જો દર્શન આવ્યું થો, જ્ઞાન આવ્યું થો, ત્રણ ત્રણ બોલ ને એક એક બોલે અમારી જે છે, જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એને જ અહીંયા કે છે સુચારિત્ર કહી છે. કારણ કે મોક્ષ માર્ગ એ ચારિત્ર જ છે, ચારિત્ર ને હોય ત્યાં દર્શન ધ્યાન હોય છે, ત્રણની એકતા તે મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને ત્રણની એકતા મોક્ષ માર્ગ ત્રણ નથી, મોક્ષ માર્ગ તો એક જ છે, ત્રણની એકતા એથી અહીં કહે છે કે આત્માની શુદ્ધની પ્રતીત જ્ઞાન ને રમણતા તેને અમે શુદ્ધ ચારિત્ર કહીએ છીએ. કોણ જાણો વહી શુદ્ધ ચારિત્ર, અને પંચમહાવર્તને નિગ્રંથ સંતો મુનિઓ છઠ્ઠે ગુણ સ્થાને હોય એને 28 મૂળ ગુણના વિકલ્પો અચીલ, એકવાર આહાર ઉભા ઉભા આહાર એવી વૃત્તિ સાચા સંત મુનિઓને છઠ્ઠે ગુણ સ્થાને વૃત્તિ ઉઠે, પણ એ ચારિત્ર નથી. સમજાય છે ભાઈ? એ ચારિત્ર નથી, વ્યવહાર ચારિત્ર નો એનો આરોપ આપ્યો છે, પણ આ નિશ્ચય ચારિત્ર આવું હોય તો ઓલાને વ્યવહાર ચારિત્રનો આરોપ છે, નહીતર તો વ્યવહાર ને નિશ્ચય એકી હોતા નથી. વહી શુદ્ધ ચારિત્ર હે જો. વહી એટલે કોને લાગુ પડે છે? માસ્ટર મોક્ષ માર્ગ. નિશ્ચય એક વિશેષણ થઈ ગયું. નિશ્ચય સાચો સત્ય સમ્યક મોક્ષ માર્ગ, એને આ બધા વિશેષણ ને પર્યાય નામ લાગુ પડે, બીજાને લાગુ પડતા જોઈતા. અહીં તો કે છે મોક્ષ માર્ગ તે શુદ્ધ ચારિત્ર છે. મોક્ષનો માર્ગ એ શુદ્ધ ચારિત્ર, શુદ્ધ રમણતા, રાગ રહિત દ્રેવ સ્વભાવને અવલંબે વિતરાગી અંશ, શાંતિ ને સમાધિ પ્રગટી, એને અમે શુદ્ધ ચારિત્ર કહીએ છીએ. જો લુગડા છોડ્યા એને ચારિત્ર નહીં, લુગડા હોય એને તો ચારિત્ર હોય જ નહીં, પણ લુગડા છૂટ્યા એ ચારિત્ર નહીં, લુગડા છોડવાનો વિકલ્પ ઉઠ્યો એ ચારિત્ર નહીં. ફક્ત એ રાગ રહી દ્રવ્યને અવલંબે જે શાંતિને અકસાય દિશા છઠ્ઠે પ્રગટી, એવા માર્ગની પર્યાયને અહીંયા શુદ્ધ ચારિત્ર કહે છે. વહી અંતરંગ કા તત્વ હૈ, અહીં આપ પર્યાયથી લીધું છે. અંતરંગ કા તત્વ હૈ, પરમ અંતરંગ તત્વ તો ત્રિકાળ છે. જે નિયમસારમાં બહિરંગ તત્વ ને અંતરંગ તત્વ આવ્યા, એમાં અંતરંગ તત્વ તો અંતરકાળ પરમ પરિણામિક ભાવ પર્યાય વિનાના તત્વને પરમ અંતર તત્વ કહ્યું છે. અહીં એ પરમ સ્વભાવ જે જ્ઞાયક એક રૂપ રહેનાર એને અવલંબે જે મોક્ષની પર્યાય માર્ગની પ્રગટિ, એને અંતરંગના એને અંતરંગનું તત્વ કહે છે. વ્યવહાર વિકલ્પને બહિરંગ તત્વ કહે છે. એ અપેક્ષા છે, સમજાય છે ભાઈ? નિયમસારમાં જ્યાં શુદ્ધ ભાવ અધિકાર લીધો ત્યાં અંતરંગ ને બહિરંગ તત્વની વ્યાખ્યા બીજી કરી છે. ત્યાં અંતરંગ તો પરમ સ્વભાવ ધ્રુવ એક રૂપથી અંતરંગ તત્વ છે, અને ત્યાં તો સંવર નિદ્રાન મોક્ષ પણ બહિર તત્વ છે. એક સમયનો પર્યાય તે બહિર તત્વ, ત્રિકાળ પરમ સ્વભાવ તે અંતરંગ તત્વ. અહીંયા બીજી ઢબની વાત છે. અહીંયા સંવર ને નિદ્રા પર્યાય રૂપ થઈ તેને અંતરંગ તત્વ કહ્યું છે. આશ્રમ ને પુણ્યપાપ ને અહીંયા બહિરંગ તત્વ કહ્યું છે. સમજાણું કઈ? હે, આશ્રમ કીધું ને પુણ્ય વિકલ્પ રજકરની વાત ક્યાં છે? પરિણામ પુણ્ય પાપના પરિણામ જે થાય, વ્યવહાર રત્નત્રય જે થયો, મુનિને વિકલ્પ ઉઠ્યો પંચ મહાવ્રતનો, એ વિકલ્પને બહિરંગ તત્વ અહીંયા કહ્યું. અને આત્મા શુદ્ધ જ્ઞાયકને અવલંબે નિશ્ચય મોક્ષ માર્ગ જે પ્રગટ્યો એને અંતરંગનું તત્વ કહ્યું છે. કે જેને નિયમસારમાં સંવર નિદ્રાને મોક્ષ માર્ગની પર્યાયને પણ બહિરંગ તત્વ કહ્યું છે. સમજાય છે? જે નિશ્ચય મોક્ષ માર્ગ જે નિર્વિકલ્પ તત્વ ચૈતન્યની પર્યાયમાં થયો, એને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાના જોડે એને પણ બહિરંગ તત્વ ગણી નાખ્યો. વિરજભાઈ, એક ઠેકાણે ક્યાંય, બીજે ઠેકાણે ક્યાંય, પણ બધી વાતનો મેળ કરવો જોઈએ કે નહીં? હે, ભાવ સમજવો. ત્યાં એક વસ્તુને પરમ અંતરંગ તત્વ લઈ અને જે હાથ પર્યાયો છે એ અપુન પાપાશ્રોમાં જાય સંવર નિદ્રા બંદર મોક્ષ, એ બધાને બહિરંગ તત્વ કહ્યું છે. કારણ કે અંતરમાં એનો પ્રવેશ નથી, વસ્તુના સ્વભાવમાં એનો પ્રવેશ નથી. અને આ કે છે મોક્ષ માર્ગની પર્યાય તે અંતરંગ તત્વ છે, એમાં પુન પાપના આશ્રમનો પ્રવેશ નથી. સમજાય છે કાંઈ? વસ્તુ જે નિત્ય જ્ઞાયક સ્વરૂપ, એને અવલંબે પ્રગટેલી સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની દશા, એને અંતરંગનું તત્વ કહ્યું. કેમ? કે એમાં વ્યવહાર રત્નત્રયનો પ્રવેશ નથી. વ્યવહાર રત્નત્રય બહાર ઝૂલે, બહાર છે, બહાર. વિકલ્પ જે ઉઠે છે બાય છે ના, નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન ને રમણતાનો અંશ પ્રગટ્યો એને અંતરંગ તત્વ કહ્યું. જે ત્રિકાર્યંતર તત્વનો ત્રિકાર્યંતર તત્વને આશરે પ્રગટેલી પર્યાય એને અંતરંગ તત્વ લઈને નિશ્ચય મોક્ષ માર્ગ કયો છે. કો સમજાણું કાંઈ વહી અંતરંગ કા તત્વ હૈ લ્યો. હવે આ તો તત્વ ક્યાંય ગયા? શરીર ને વાણી ને દેવગુરુ ક્યાંય ગયા? બહિરંગ. દેવગુરુ ને શાસ્ત્ર બહિરંગ તત્વ, પણ દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા નો રાગ ઉઠ્યો એ બહિરંગ તત્વ. અંતરંગ તત્વ તો એ મોક્ષ માર્ગ ની જે દશા પ્રગટી, સ્વભાવ ની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા, જેમાં રાગ નો લેપ ને અંશ નો અવલંબન નથી, એવી દશા નામ ભાવને એ અંતરંગ નું તત્વ કહે. અને એ જ મોક્ષ નું કારણ, બીજું કોઈ મોક્ષ નું કારણ છે નહીં. જો 19 થયા.